સંદેહ નિવારણી પ્રકરણ 8. અરે આમ કેમ, તમે આ વખતે આટલા વહેલા કેમ આવ્યા છો?
તમે મને આવવાની ફરજ પાડી તેથી હું આવ્યો છું. મારું કંઈક છે.
તે સત્ય છે, પરંતુ કાગળનો એક ટુકડો પણ કોઈ કારણ વિના ખસશે કે? વળી આટલા બધા વહેલા આવવા માટેનું પણ તમારે કોઈ કારણ તો હોવું જ જોઈએ.
બીજું કાંઈ નહીં સ્વામી, તમે કેરળના ગવર્નર શ્રી રામકૃષ્ણ રાવના આમંત્રણથી 16મી તારીખે ત્રિવેન્દ્રમ જાઓ છો તે સાંભળીને મને લાગ્યું કે જો હું તે જ દિવસે આવું તો તમારી સાથે વાત કરવાની તક મને ન મળે, તેથી જ હું આવ્યો. મને માફ કરો.
તે સારું કર્યું છે, પરંતુ મારે તમને માફી આપવી એવું તમે શા માટે કહો છો? ખરું કહેતા મનુષ્ય કાંઈ ખોટું કરે ત્યારે પણ તેણે માફી માગવી ન જોઈએ. તો પછી જ્યારે તમે ખરી વસ્તુ કરી છે ત્યારે તે માટે માફી માગવાની રમૂજ શા માટે?
કેમ સ્વામી, જ્યારે અમે ખોટું કરીએ ત્યારે અમારે માફી કેમ ન માગવી જોઈએ?
ના, જ્યારે તમે ખોટું કરો ત્યારે માફી માગવી ન જોઈએ, અને ખરું કરો ત્યારે બદલો માગવો ન જોઈએ. ખરું કરવું એ મનુષ્યની માત્ર ફરજ છે, તે તેનો પોતાનો બદલો છે. ખોટું કરવું એ મનુષ્યની ફરજની વિરુદ્ધની છે. તેથી એકવાર થઈ ચૂકેલા ખોટું ફરીથી નહીં કરવા માટેથી જરૂરી બુદ્ધિ અને પરીક્ષા શક્તિને માટે મનુષ્ય પશ્ચાતાપયુક્ત પ્રાર્થના કરવી જોઈએ. આ ઉપરાંત તો પ્રભુ શિક્ષા કરે, રક્ષણ કરે કે માફી આપે અને ભૂલ સુધારે, એનો આધાર તો પ્રભુની મહેરબાની ઉપર જ છે.
તે ઘણું સરસ છે સ્વામી, હવે પછી હું એમ કરીશ.
તેમ થવા દો. જન્મદિને આપવામાં આવેલ જવાહીરોનો સંગ્રહ કરી રહ્યા છો અને તેમનો સદુપયોગ કરી રહ્યા છો?
એ બાબતમાં શક્ય તેટલું કરી રહ્યો છું. વધુમાં વધુ મહેનતથી અમે તમે આપેલી બુદ્ધિના ગુણનો ઉપયોગ કરીને હું તેમને આચરણમાં મૂકી રહ્યો છું.
શક્ય તેટલું એ શબ્દોથી તમે શું કહેવા માંગો છો? તમારા જેવા ભક્તને માટે આના કરતાં મોટું બીજું કયું કામ છે? એ શા માટે તે શક્ય નથી? તમને માત્ર શ્રદ્ધા અને ઈચ્છાની જરૂર છે. શ્રદ્ધા અને ઈચ્છા હોય તો પછી ફરજ બજાવવી બિલકુલ કઠિન ન જ હોવી જોઈએ.
સ્વામી, તમે પોતે જ કહ્યું છે કે મનુષ્યને શ્રદ્ધા હોય અને ઈચ્છા પણ હોય, છતાં અનુકૂળ સંજોગોને અભાવે અને વસ્તુઓનો અર્થ સ્પષ્ટપણે ન સમજાય તેને કારણે પણ તે વસ્તુઓને અમલમાં મૂકવી મુશ્કેલ હોય છે.
અરે, એનો અર્થ એ થાય કે અનુકૂળ સંજોગોનો અભાવ અને સમજનો અભાવ બંને તમને ગભરાવી કે અકળાવી રહ્યા છે. ઠીક, જો તમે સમજ્યા ન હો તો પૂછો, અને જો તમને અનુકૂળ વાતાવરણ ન હોય તો શું હરકત છે એ મને કહો.
સંદેહ એ મોટામાં મોટી અડચણ છે. એના કરતાં મોટું આટલું બધું સાંભળ્યા પછી પણ તે રાક્ષસ ઘડી ઘડી મારા ઉપર પકડ જમાવે છે.
તેનું પહેલું કારણ એ છે કે તમે ખરેખર આત્મ સ્વરૂપ છો. એ પૂર્ણ ખાતરીમાંથી જન્મેલી શ્રદ્ધા તમારામાં નથી. બીજું કારણ એ છે કે મનુષ્યત્વમાં રહેલા ઐશ્વર્ય કે ઈશ્વરપણાને તમે માત્ર મનુષ્યત્વ જ માનો છો, અને ઇન્દ્રિયોના ઉપયોગ માટેના પ્રયત્ન કરવામાં તમે રચ્યા પચ્યા રહો છો. આ રાક્ષસો માત્ર બે કારણસર જ તમારા ઉપર ઝડપ મારે છે. તેને બદલે જો તમે મનુષ્યમાંનું ઐશ્વર્ય એ પોતે જ ઈશ્વર છે એમ સમજીને તમારી જાતને પરમાત્મામાં સ્થાપિત કરો તો આ સંગ્રહરૂપી રાક્ષસ તમારા ઉપર હુમલો કરશે નહીં. તમારે માત્ર આ અસાધ્ય જે વસ્તુઓને ભેળસેળ કરી દે છે તેનો ત્યાગ કરવો જોઈએ.
સ્વામી, તમે વારંવાર ન સમજાય તેવા શબ્દો વાપરો છો, એથી હું વધારે ગૂંચવાડામાં પડી જાઉં છું.
હું તમને નહીં સમજાય એવા શબ્દો કદી કહીશ નહીં. તમારામાં સમજવાની શક્તિ નથી તેથી તમને ચિંતા થાય છે. હું તેમનો ઉપયોગ તમને તેમનો અર્થ સમજાવવા માટે કરું છું. હાલમાં મેં તમને જે કહ્યું તેમાં કયો મુશ્કેલ શબ્દ છે?
તમે આધ્યાસ શબ્દ વાપર્યો, એનો અર્થ શું થાય છે સ્વામી?
શું તમે તેનો અર્થ જાણતા નથી? એક સ્વરૂપ જોવું અને તેને બીજું સમજવું, એક વસ્તુ ઉપર બીજી વસ્તુનું આરોપણ કરવું.
તે કેવી રીતે? તમે કઈ વસ્તુ પર બીજી વસ્તુનું આરોપણ કરીએ છીએ તે અમને કહો.
દોરડું જોવું અને તે સાફ હોવાની કલ્પના કરવી, તાપમાં ગરમ હવાના આંદોલનો કે મોજા જોવા અને તેઓ ઘોડા હોવાની કલ્પના કરવી, તડકામાં ચળકતા આઈનાને જોવો અને તેને દીવો માનવો.
પરંતુ હું શું જોઉં છું અને તેને શું હોવાનું સમજુ છું?
તમે આ પ્રકૃતિના સ્વરૂપમાં પરમાત્માને જુઓ છો અને તેને માત્ર પ્રપંચ અથવા જગત હોવાનું સમજો છો અને તમે ડરો છો. આ ભ્રાંતિને કારણે જ તમે આ તરે તરેની નબળાઈના ભોગ બન્યા છો. તેથી મોહ સંદેશ દ્વારા નબળા પડતા જાઓ છો. જો તમે ખરી રીતે જુઓ તો ભ્રાંતિ નાશ પામશે, ભય અદૃશ્ય થશે અને તે પરમાત્મા છે એવો વિશ્વાસ કે શ્રદ્ધા તમારામાં દ્રઢપણે સ્થાપિત થશે. તે દ્રઢતા પ્રાપ્ત કરવા માટે વિવેકરૂપી દીવાની જરૂર છે. જ્યાં સુધી મનુષ્ય દોરડાનો સાપ રૂપે જુએ છે ત્યાં સુધી તે કેટલું બધું સહન કરે છે, તેને ભય કેટલો હોય છે, ભ્રાંતિ કેટલી હોય છે, તેને પ્રકાશમાંથી જોવામાં આવતાની સાથે જ તે બધું કેવી રીતે નાશ પામ્યું તે સમજી શકાય છે. તેવી જ રીતે પ્રકૃતિ એ પરમાત્મા છે એ તમે સમજો કે તરત જ આ સંદેહ અને ભ્રાંતિ પણ અચાનક નાશ પામશે. પ્રિય શિષ્ય, ભ્રાંતિ ઉપર ભ્રાંતિનું આરોપણ કરવું, એક વસ્તુને બીજા હોવાની કલ્પના કરવી, તે અધ્યાસ કહેવાય છે.
પરંતુ સ્વામી, પ્રકૃતિને પરમાત્મા શી રીતે કહી શકાય? જ્યારે આંખને પ્રપંચ રૂપ દેખાતા આ જગતને પરમાત્મા રૂપે જોવાનું તમે મને કહો ત્યારે સંદેહ અવશ્ય ઉભો થાય છે.
તે સાચું છે, છતાં વાસ્તવિકતાને તર્કબદ્ધ રીતે વિચારવામાં આવે તો તમે હાલમાં જે જુઓ છો તે પણ તમને પરમાત્મા રૂપ દેખાશે. કાપડ સૂતર વિના બનાવી શકાતું નથી, ખરું ને? કાપડ માટે સૂતર આવશ્યક છે. સાચી રીતે તો એ બધું સૂતર જ, છતાં સૂતરને કાપડ કહેવાતું નથી, તેમજ કાપડને સૂતર કહેવાતું નથી. આ જ સંબંધ પ્રકૃતિ અને પરમાત્મા વચ્ચે છે. પરમાત્મા એ સૂતર છે, જેનું બનેલું કાપડ એ પ્રકૃતિ છે. શું સૂતર અને કાપડ જુદા થયા છે? ના, સૂતર એક રીતે વપરાય છે, કાપડ બીજા રીતે વપરાય છે. માત્ર આજ કારણે સૂતર અને કાપડ જુદા છે એમ વિચારવું એ ખોટું છે.
હા સ્વામી, પ્રકૃતિ પરમાત્માની બનેલી છે તેથી એ સ્પષ્ટ છે કે બંને જુદા નથી. હવે જો આ બંને એક જ છે તો એમાં જીવ કઈ વસ્તુ છે?
પ્રિય શિષ્ય, બરાબર એ જ સંદેહ તમને પકડી રહ્યો છે. હું પણાનું અર્થાત અહમ ભાવનું ભાન એ જીવ છે. જીવને શરીર અને ઇન્દ્રિયોના બંધન કે મર્યાદા સાથે સંબંધ હોય છે, પરંતુ પરમાત્મા તો આત્મા, જીવાત્મા, પ્રત્યગાત્મા, ચિદાત્મા, કરતા, ભોક્તા એ દરેક છે.
બીજો જડ શબ્દ વપરાય છે, તેનો અર્થ આ જડ શું છે, તે કેવી રીતે કાર્ય કરે છે તે મને કહો.
બુદ્ધિ થી શરીર સુધીના પ્રકૃતિના સઘળા રૂપાંતર સ્વરૂપ જડ છે. એ સ્વરૂપો અવાસ્તવિક, અભાન, અસત્ય અને અચેતન. દરેક વસ્તુ જે સત અને ચિત્ત નથી તેને તમારે જડ સમજવી જોઈએ. તત્વતઃ જગત ખરેખર જડ છે, બીજું કઈ જ, પરંતુ જેમ હવા હવામાનથી જુદી પાડી શકાય નહીં તેવી જ છે, તે જ પ્રમાણે જળ ચૈતન્ય અથવા ચિત્ત અને સત્તથી તે જુદું પાડી શકાય તેવું હોતું નથી. ગીતાજીમાં કહેવામાં આવ્યું છે કે સઘળી અચળ અર્થાત સ્થાવર અને ચલ અર્થાત જંગમ સૃષ્ટિનો ઉત્પત્તિ પુરુષ અને પ્રકૃતિના સંયોગથી થાય છે, તે તમે જાણતા નથી?
ભક્ત, એક બાજુએ બુદ્ધિ અને મન અને બીજી બાજુએ આત્માની વચ્ચે શું સંબંધ છે?
જો કે તેમની અર્થાત બુદ્ધિ અને મનની અને આત્માની વચ્ચે કોઈ ખાસ સંબંધ નથી, તો પણ આત્મા પવિત્ર અને લાંછન વિનાનો છે. બુદ્ધિ પણ પવિત્ર અને લાંછન વિનાની, જેવી રીતે અરીસા પરથી સૂર્યના કિરણોનું પરાવર્તન થાય છે તેવી જ રીતે આત્માના ચળકાટનું પરાવર્તન મનમાં થાય છે. મનનો પ્રકાશ ઇન્દ્રિયો ઉપર પડે છે અને ઇન્દ્રિયોનો પ્રકાશ શરીર ઉપર પડે છે. હવે આ બધા વચ્ચે શું સંબંધ છે? એ બધાનો સંબંધ આત્માના પ્રકાશ સાથે જ, શું એમ નથી લાગતો? બીજા દરેક વસ્તુની પ્રવૃત્તિ એ સત્ય હકીકતને લીધે થાય છે કે તે ચળકાટવાળું પરાવર્તન કરનાર બુદ્ધિનું અસ્તિત્વ છે, શું એમ નથી? તેથી બુદ્ધિનો સંબંધ કેવી રીતે છે તેની નોંધ કરો. બુદ્ધિનો સંબંધ આ બાજુએ આત્મા સાથે અને પેલી બાજુએ મન સાથે અને ઇન્દ્રિયો સાથે રહેલો છે.
તો પછી હું બોલનાર જીવ, ઇન્દ્રિયો અને શરીર વચ્ચે શું સંબંધ છે?
તેમની વચ્ચે બિલકુલ સંબંધ નથી. હું અર્થાત અહંકારી જીવ શરીર મન વગેરેથી જુદો છે. હું અર્થાત અહંકારી જીવ માત્ર પોતાના ગુણધર્મો જેવા કે દેહભાન, ઇન્દ્રિયભાન અને મનની આંતરિક વર્તણૂક વગેરેને પોતાને માથે લગાડે છે, જેની સાથે પોતાને કઈ જ સંબંધ નથી એવી કોઈ વસ્તુ ગુણધર્મને પોતાને માથે મઢીને અર્થાત લગાડીને જીવ કહે છે હું સુંદર છું. ઇન્દ્રિયોને વિશે પણ એવી જ ભૂલ કરીને જીવ કહે છે હું મૂંગો છું. જીવ કહે છે કે તેને આ ઈચ્છા છે અને તે ઈચ્છા છે એમ મન અર્થાત મનસ વગેરેની પ્રવૃત્તિઓને પોતાના માથે મઢે છે. આ બધું બીજાના ગુણધર્મો પોતાના માથે ચડાવવા કે મઢવા એક જ છે. પાયાનું સત્ય માત્ર એક જ છે અને તે પરમાત્મા પરમ જ્યોતિ છે. અનંત સત્ય માત્ર એક જ છે, આ સારી રીતે તમે સમજો.
અરે કેવું ઉત્તમ શિક્ષણ સ્વામી! માત્ર આ આત્માના સિદ્ધાંતનું શિક્ષણ જે બાળકો પણ સમજી શકે છે તે આખી દુનિયામાં પ્રસરે છે તો દુનિયા અંધકારમાંથી પ્રકાશમાં આવે છે.
તે જ કારણે હું તમારી સાથે દરેક મુદ્દા વિશે વાતચીત કરું છું અને તેમાં સૌને ભાગ લેવા દઉં છું. સૂર્યનો પ્રકાશ અરીસા ઉપર પડે છે, અરીસાનો પ્રકાશ બંગલા ઉપર પડે છે અને બંગલા પરનો પ્રકાશ આંખ ઉપર પડે છે. તે જ પ્રમાણે આ સંદેહ નિવારણી માટેનો નિર્ણય એવા હેતુથી લેવામાં આવ્યો છે કે મારા શિક્ષણનો પ્રકાશ ભક્તરૂપી અરીસા ઉપર પડે અને ત્યાંથી સનાતન સારથી રૂપી બંગલા ઉપર પડે અને ત્યાંથી તેનું જ દુનિયાની શાંતિ અને એક રાગીતા ઉપર પ્રકાશ ફેંકે અર્થાત તેનો પ્રસાર થાય.